તારીખ 24/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 409 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 353
પ્રશ્ન 409માં પાનું 228 થોડું ચાલ્યું છે ફરીને લઈએ. ચકલાને સમ્યક દર્શન થાય કોઈ પણ તિર્યંશ સંઘની પંચેન્દ્રિય તિર્યંશ હોય એને સ્વાનુભવ અને સમ્યક દર્શન થાય તો એને તત્વજ્ઞાનના વિષયની આવી બધી ખબર પડી જતી હશે અથવા એને આ વિકલ્પ છે અને આ જ્ઞાન છે. કેમ કે સ્વાનુભવ ભેદજ્ઞાન વિના થતો નથી. મનુષ્યને પણ ભેદજ્ઞાન કરવું સૂક્ષ્મ પડે છે, કઠણ પડે છે. જેને ઉઘાડ વધારે છે એવા મનુષ્યને અતિ બુદ્ધિશાળીને પણ તો પછી જેનું જ્ઞાન મીડાઈ ગયું છે તિર્યંશગતિમાં કારણે એને ભેદજ્ઞાન અંદરમાં કરવાની કેવી રીતે ખબર પડતી હશે કે આ વિકલ્પ છે, સાચી શાંતિ નથી, આત્માની શાંતિ કોઈ બીજી ચીજ છે, મનની શાંતિ કોઈ બીજી ચીજ છે, આવો બધો તફાવત એને કેવી રીતે ખબર પડે? માણસ આમાં ભૂલ ખાઈ જાય છે. જે લોકો ભૂમિકા વગર ધ્યાન કરે છે, ધ્યાનનો પ્રયોગ કરે છે, કસાય મંદ થાય છે, ચંચલતા મનને ઘટે છે, માનસિક શાંતિ ઉત્પન્ન થાય છે અને ભૂલ ખાય છે કે મને આત્માની શાંતિને સ્વાનુભવ પ્રગટ થઈ ગયો. તો ચકલોને કેમ ખબર પડે એટલી બધી? માણસ જેવો માણસ ભૂલ ખાઈ જાય તો પણ આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. તો કે આ ચકલાને ખબર પડી જાય છે. એને નવ તત્વના અને જ્ઞાન દર્શન ચારિત્રના નામ નથી આવડતા. પણ જે વિચારો આવે છે તે પણ બધી આકુલતા છે. નવ તત્વના વિકલ્પ થાય, દર્શન જ્ઞાન ચારિત્રના આત્માના સ્વરૂપ સંબંધી વિકલ્પો થાય તો એમાં આકુલતા છે એવું માણસને ખબર ન પડે. ચકલાને એવું સ્પષ્ટ તત્વજ્ઞાન સંબંધી વિકલ્પ નથી પણ જે કાંઈ એને વિકલ્પ છે એમાં આકુલતા છે એવી એને ખબર છે. બાહ્ય જ્ઞાન શું અને અંતર્જ્ઞાન શું આ બે વચ્ચેનો તફાવત ભેદ સમજવા જેવો છે. અહીંયા આ વિષય ખુલે છે. કેમ કે એક બાજુ માણસ છે જેનામાં ઘણી સારી વિચાર શક્તિ છે, બીજી બાજુ એક તિર્યંશ છે જેની વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે. વિચાર શક્તિ નથી એમ નથી, એ તો મન રહિત હોય, પ્રસંગની હોય તો જ વિચાર શક્તિ રહિત હોય. વિચાર શક્તિ સહિત છે પણ જેની વિચાર શક્તિ ઘણી કુંઠિત થઈ ગઈ છે, અસ્પષ્ટ છે. માણસ પાસે તો વાચા સહિત વિચાર શક્તિ છે, એ પોતાના વિચારોને તે વ્યક્ત કરી શકે છે, કહી શકે છે, કોઈ પણ અંશે, કોઈ વધારે કહી શકે, કોઈ ઓછા કહી શકે, પણ કહી શકે છે, બતાવી શકે છે. એટલે પોતાનો પ્રોબ્લેમ છે, સમસ્યા છે એ પૂછી શકે છે અને પૂછીને માર્ગદર્શન મેળવી શકે છે. ની ભૂમિકામાં એવો અવકાશ નથી, એની પાસે ભાષા નથી બોલવા માટે, પૂછવા માટે. અને એને સમસ્યા થાય તો પણ એ પોતાની ભાષામાં તો કઈ માણસ સમજે નહીં કે માણસ એને માર્ગદર્શન આપે. આવી એક વિતમણા છે તો પણ તિર્યંત સમ્યક દર્શનને પામે છે. તો એ કેવા પ્રકારનું જ્ઞાન ને આ માણસ પાસે આટલું ઉઘાડવાળું જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે, આત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાન છે, એ કેવા પ્રકારનું જ્ઞાન? એક બાહ્ય જ્ઞાન છે અને એક અંતર જ્ઞાન છે. એમ જ્ઞાનમાં ને જ્ઞાનમાં બે પ્રકાર પડે છે. બાહ્ય જ્ઞાન છે એ તર્ક વિચાર ઉપર, અનુમાન ઉપર વધારે જાય છે. એટલે બાહ્ય જ્ઞાન બહારની દિશામાં લંબાય છે. ક્યાં લંબાય છે? બહારની દિશામાં લંબાય છે. અંતર્જ્ઞાન છે એ ભાવોના અનુભવને સમજતું એવું જ્ઞાન છે. શું છે? જે ભાવો પોતાને ચાલી રહ્યા છે એ ભાવોના અનુભવને સમજે છે. ત્યારે અનુભવની અંદર જે જે ઉદય ભાવો ચાલે છે, હજી અનુદય પરિણામ શરૂ નથી થયા મોક્ષ માર્ગના, એટલે બધા ઉદય ભાવો ચાલે છે. એ ઉદય ભાવો મનાશ્રિત ચાલે છે, પરાવલંબી છે, પરને અવલંબન થઈને ચાલનારા છે, અને એમાં આકુલતા છે એ એનો અંતર જ્ઞાન સમજે છે. નહીતર પ્રશ્ન થાય એવું છે કે જ્ઞાનનો ઉઘાડ વધારે હોય એને ન પકડાયને શાંતિ અશાંતિ, ને ઓછો ઉઘાડ હોય એને શાંતિ અશાંતિ પકડાય, એનું કારણ શું? એવું શું કરવા? સંસ્કાર ખરા, પણ એ સંસ્કાર તો એને શરૂ થવામાં નિમિત્ત છે. આ પ્રકાર પરમાર્થ લાઈન શરૂ થવામાં નિમિત્ત છે. પછી જે એ જીવ સંસ્કારી જીવ આગળ વધે છે, મોક્ષ માર્ગની સમીપ જાય છે, એ વર્તમાન વિવેક અને પુરુષાર્થથી જાય છે. ફરીથી એ પ્રશ્ન નીચે ઉઠાવ્યો છે એમણે. 910 પ્રશ્ન એ છે કે મનુષ્ય કરતા ચકલાની શક્તિ કઈ વધારે છે કે એને સમ્યક દર્શન થઈ જાય છે? તો કે શક્તિ વધારે છે એવું કારણ નથી અહીંયા, પણ પૂર્વ સાંભળેલું હોય છે એવા સંસ્કાર નેકેલા હોય છે એટલે જાગી ઉઠે છે. શું કીધું? કે જાગવામાં સંસ્કાર કારણ પડ્યું છે, પણ જાગ્યા પછી આગળ વધવામાં પુરુષાર્થ કારણ છે, પછી સંસ્કારનું કોઈ કારણ નથી. પછી પુરુષાર્થનું કારણ છે, પછી પોતાના અંતર જ્ઞાનના વિવેકનું કારણ છે. એમ છે, સંસ્કાર તો જ્યારથી પડ્યા ત્યારથી પડેલા જ છે ને. કોઈ એક કાળે કાળલબ્ધિ પામીને અહીં જાગી જાય છે. જાગી જવામાં કાંઈ ને કાંઈ કોઈ દુઃખનો પ્રસંગ છે, કોઈ વેદનાનો પ્રસંગ છે, કોઈ ભગવાનની ના દર્શનનો પ્રસંગ છે. વેદનાથી જાગે છે ને વેદના સંકિત કે છે, નરકની અંદર જાગે છે, એવું કાંઈ ને કાંઈ કારણ ઊભું થાય છે ને એમાં એ જાગી જાય છે. જાગી જાય છે એટલે એમ થાય છે કે મારે આત્મશાંતિ જોઈએ છે, આ શાંતિ નથી જોઈતી, આ સંસારના દુઃખો નથી જોઈતા, અશાંતિ નથી જોઈતી, આત્મશાંતિ જોઈએ છે, એમ જાગી જાય છે. એટલે એ શાંતિનો માર્ગ પકડે છે. જાગવામાં સંસ્કાર કારણ છે, નિમિત્ત કારણ છે એ, કેમ કે પૂર્વ પર્યાય છે ને, નિમિત્ત કારણ છે. પૂર્વ પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ છે, છતાં પણ નિમિત્ત છે. નિમિત્તનો હંમેશા અભાવ હોય છે ઉપાદાનમાં, પણ નિમિત્ત છે, એ નિમિત્તના સ્થાને જરૂર છે. પછી જે પોતે આગળ વધે છે મોક્ષ માર્ગની સમીપ જવામાં, એમાં પોતાનો વિવેક કામ કરે છે અને પોતાનો પુરુષાર્થ કામ કરે છે. એ બે ગુણની પ્રધાનતા છે આમાં, જ્ઞાન ગુણ અને વીર્ય ગુણ બેની પ્રધાનતા છે. અને એ બંનેનો પર્યાપ્ત ક્ષયોક્ષમ, પૂરતો ક્ષયોક્ષમ સંઘની પંચેન્દ્રિય જીવને છે. એટલે કોઈ પણ સંઘની પંચેન્દ્રિય જીવ ભલે તિર્યંચ હોય તો પણ સુખ શાંતિનું જે પ્રયોજન છે, સુખ દુઃખનું જે પ્રયોજન છે, એને સારી રીતે પકડ કરીને આગળ વધી શકે છે. એટલે બીજો સિદ્ધાંત એ છે કે મોક્ષ માર્ગ પ્રતિ કોઈ પણ જીવને આગળ વધવું હોય તો, સમ્યક દર્શન પ્રતિ ક્યાં પહોંચવા માટે આગળ વધવું હોય તો, એને પોતાના પ્રયોજનની સારી એવી પકડ હોવી જોઈએ. આ એક જ સિદ્ધાંત ઉપર મુમુક્ષુતાનો વિકાસ થઈને જ્ઞાન દશામાં પ્રવેશ થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આ એક જ મુદ્દો છે એના માટે. જે જીવ પ્રયોજનને પકડતો નથી, એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, એ પ્રયોજન સાચશે નહીં. બીજું એક ફેક્ટર નિશ્ચયનો છે, દ્રઢ નિશ્ચય ઊભો થાય છે. હવે આ પરિભ્રમણ કરવું નથી અને હવે પરિપૂર્ણ મુક્ત થવું છે, પૂર્ણ સુખી થવું જ છે, એક અંશ પણ દુઃખ ન જોઈએ, કોઈ પણ ભોગે ન જોઈએ, એવો જે દ્રઢ નિશ્ચય છે એ પણ આની અંદર નિશ્ચય બળ ઘણું કામ કરે છે. વીર્ય ગુણને કોઈ બુસ્ટિંગ મળતું હોય, બુસ્ટર મળતું હોય તો આ નિશ્ચયથી મળે છે. કારણ કાર્યના સિદ્ધાંતને અનુલક્ષીને વિચારીએ તો દ્રઢ નિશ્ચય, સત્કાર્યનો દ્રઢ નિશ્ચય સત્કાર્યની સફળતાનું એક અંગ છે. અથવા એ સફળતાનો એક અંશ એ નિશ્ચયમાં રહેલો છે. આવી એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે આ પરિણામની. એટલે ચકલાને છે ભાવ સમજાય છે, વિચારોમાં વિકલ્પમાં પણ આકુળતા છે એ સમજાય છે. આપણે સત્સંગમાં જે પ્રયોગની ચર્ચા ચાલે છે એમાં મુખ્ય વાત આકુળતાને સમજવાની છે, કે તમને જ્યાં જ્યાં રસ આવે છે ત્યાં આકુળતા સમજી નથી શકતા. જે જે જગ્યાએ ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં જ્યાં જ્યાં રસ આવે છે ત્યાં આકુલતા નથી પકડી શકતા. આકુલતા નથી પકડી શકતા એનો બીજો અર્થ એ થાય છે કે તમે પ્રયોજનને પકડી નથી શકતા. પ્રયોજનને ચૂકો છો માટે તમે પ્રયોજન સાધી શકવામાં આગળ વધતા નથી. આ સીધો હિસાબ કિતાબ છે. કેમ આગળ વધાતું નથી? કે પ્રયોજન પકડતા નથી. વેપારમાં વેપારી કેવું પ્રયોજન પકડે? આડકતરી રીતે પણ થોડોક ઘસારો લાગતો હોય તો એ 12 મહિનાનો હિસાબ મૂકે. પેલા અનાજ ગુણ આવેલું સુતળીનું, સુતળીથી મોઢું હાંધે ને, એ સુતળીનો હિસાબ ગણાય. સુતળી ખાતું જુદું હોય, જ્યારે જ્યારે સુતળીના ગાંઠા લાવે ત્યારે એ ખાતે ઉધારીને લાવે, બાર મહિનામાં કેટલી લાવી નક્કી થાય. ખરજ પછી એનું પેટા ખાતું આવે, પછી એનો ખરજ ખાતે હવાલો નાખે કે આટલી તો હુતળી લાગી હતી આપણે, ગુણો ફાટી ગઈ હતી, ગુણો સીવી પડી હતી. ખાલી બોમ્બી મારે ને પછી એને સીવવી પડે, કોઈ જગ્યાએ ઉંદર કાપ્યું હોય તો સીવવી પડે, સુતળી રાખવી પડે, અને સુતળીનો એક એક લચ્છો લઈ આવવાનો, એનો હિસાબ રાખે. કેમ કે નફામાંથી એટલો ઓછો નફો થાય છે, કેવી કેવું ઝીણું કાંટે છે, પ્રયોજન છે. આ તો મોટા વેપારી હોય છે, પણ નાનામાં નાનો વેપારીઓને શીંગડાળિયા વેચવાવાળો એ પસ્તી ખરીદે પડીકું બાંધવા ને એના ઉપર દોરો બાંધે, દોરાની દડી લે, એનો હિસાબ રાખે કે મારે 2 રૂપિયા તો મેં મહિને આમાં વ્યા જાય છે, હું 2 આનાને શીંગ વેચું છું પણ 2 રૂપિયા મારા 8 ગ્રાહક તો મારા કાગળમાં દોરામાં વ્યા જાય છે. કેમ કે એને પોતાને નફા નુકસાનનું પ્રયોજન છે, ઝીણામાં ઝીણો હિસાબ રાખે. જ્યાં પ્રયોજન લાગે ત્યાં જીવનો સ્વભાવ જ એવો છે, એમાં શીખવું નથી પડતું, શીખવું નથી પડતું, વગર શીખે જ આવડે છે. કેમ કે એ તો સ્વભાવ છે પ્રયોજનને પકડવું. એ તો અહીંયા સુખ દુઃખનું પ્રયોજન છે, ધર્મમાં શેનું પ્રયોજન છે? કેમ કે ધર્મ છે એ પોતે જ આત્માના સુખ સ્વભાવને પ્રગટ કરવો, એનું નામ ધર્મ છે. સુખને અનુભવ કરવો, આત્માના સુખને અનુભવ કરવો, એનું નામ ધર્મ છે. અનુભવ પ્રધાનતાથી વ્યાખ્યા છે. એના પ્રયોજનની અંદર ખબર આપણને નથી પડતી, એનું શું કારણ? તો હવે મનુષ્ય તો છીએ, તો કે એ સિવાયનું જે ભૌતિક સુખનું પ્રયોજન છે એની પકડ ઘણી છે, અને ત્યાં નજર ઝીણી થઈને કામ કરે છે. અને ભૌતિક સુખને બધી જ જગ્યાએ સ્પર્શ કરતો કોઈ મુદ્દો હોય તો તે આર્થિક પૈસો છે. એટલે બધા જ ને બધા જ સંસારી જીવો ધનાર્થી છે, સંસારાર્થી છે એ બધા ધનાર્થી છે. પૈસાની બાબતમાં બધા જ ઝીણું કાંતી શકે છે, ઓછામાં ઓછો બુદ્ધિવાળો હોય તો તે કાંતી શકે, ભરવાળો હોય તો તે, એમાં ન ભૂલે. ભરવાડે એમાં હિસાબમાં નથી ભૂલતો, ભલે ભણ્યો નથી તો એ તો, કેમ કે એની પાસે એના પ્રયોજનની દ્રષ્ટિ છે. એ પકડ ઢીલી કરવી પડે છે. ત્યાં જે પકડ છે એ પકડ ઢીલી કરે તો આ બાજુ પકડવાનો અવકાશ ઊભો થાય આત્માની સુખ શાંતિનો. એટલે ઓલી સુખ દુઃખની પકડ છે એ ઢીલી કરવી પડે. એટલે પ્રયોગની અંદર આપણે એમ કે તમને દુઃખ લાગે છે, તમને પ્રતિકૂળતાનું દુઃખ લાગે છે, તમે ફલાણી ચીજ ન ખાવ એનો દુઃખ લાગે છે, એમાં પરિણામ ખેંચાય છે, એમાં આકુલતા થાય છે, બધી વાતો સુખ દુઃખને સમજાવવા માટે છે. એ અંતર જ્ઞાનને કેળવવાનો વિષય છે. બાહ્ય જ્ઞાન તો છે જ આપણી પાસે, મનુષ્ય છીએ, અંતરજ્ઞાનને કેળવવા માટેની વાત છે. એ અંદરનું જ્ઞાન છે, ભાવોના અનુભવને ગ્રહણ કરનારું જ્ઞાન છે. અને એ જ્ઞાન જેટલું શાર્પ થાય એટલું જરૂરી છે. અવલોકનના સ્ટેજમાં એ ઘણું શાર્પ થાય છે અને ઘણું જ પ્રયોજનની પકડવાળું થતું હોવાથી અવલોકનમાંથી ભેદજ્ઞાન જન્મે છે અને ભેદજ્ઞાનમાંથી સ્વાનુભવ જન્મે છે. એવો એનો પ્રોસેસ છે સ્વાનુભવ. જે વિચારો આવે છે તે પણ બધી આકુળતા છે, હું તો જુદો છું, આકુલતાનો જાણનારો એવો હું આકુલતાથી જુદો છું, એવા પોતાના અસ્તિત્વને, ભિન્ન અસ્તિત્વને ગ્રહણ કરી લે છે, વિચારી લે છે ને, ગ્રહણ કરી લે છે, પોતા રૂપે ગ્રહણ કરે છે. અને એ ગ્રહણ કરવામાં નામની જરૂર, તેને નામની જરૂર નથી પડતી, ભાવ ગ્રહણ કરી લે છે. ભાવ જ્ઞાન તે સાચું જ્ઞાન, એટલે એને ભાવ ભાષણ કહે છે, કેમ કે એમાં ફીલ થાય છે, અનુભવ છે, એ લાગે છે, અનુભવાય છે, એટલે એને ભાષણ એવું નામ આપ્યું છે. ભાસવું એટલે લાગવું, એટલે ગ્રહણ કરી લે છે. જ્ઞાનને જ્ઞાનથી સમજે છે એમને, શાંતિ અશાંતિને માત્ર સમજે છે એમને, અશાંતિથી ખસે છે, અને જે જ્ઞાન એવો અકસાય ભાવ, શાંત ભાવ છે માત્ર જ્ઞાન, એને ગ્રહણ કરે છે. એટલે એને એને અનુભવમાં લે છે. ગ્રહણ કરવું એટલે અનુભવવું, વેદવું, ગ્રહણ કરવું, અનુભવવું, ભોગવવું, આ ચારે શબ્દનો એક જ અર્થ છે. એ અસ્તિત્વને ગ્રહણ કરી લે છે, અને એ અસ્તિત્વને ગ્રહણ કરે તો નામ આવડે તો ગ્રહણ કરે, ને નહીતર ન ગ્રહણ કરે એવું કોઈ જરૂરી નથી. વિકલ્પમાં ક્યાંય સુખ નથી એવી જાતનો ભાવ તેને પ્રગટ થઈ જાય છે. આ એની પ્રયોજનની દ્રષ્ટિ છે. સુખ દુઃખના પ્રયોજનને અંતર્જ્ઞાનથી સારી રીતે સમજે છે. શું? અને વિકલ્પમાં ક્યાંય સુખ નથી એવી જાતનો ભાવ તેને પ્રગટ થઈ જાય છે. મંદ કષાયના વિકલ્પમાં પણ સુખ નથી એ સારી રીતે સમજે છે. વિભાવ છે તેની આકુળતા ભાસે છે, ભાસે છે એટલે લાગે છે, એને વિભાવની આકુળતા એને લાગે છે. તકલીફ તો ત્યાં છે કે આકુળતા હોવા છતાં આકુળતા લાગતી નથી, એ વિટમણા છે મોટી. ત્યારે 3 ઇંચને એટલું અનુભવ જ્ઞાન શાર્પ થાય છે. એ તો ચંગની પંચેન્દ્રિયને જ્ઞાન સૂક્ષ્મ થવાનું, પ્રયોજનના વિષયમાં સૂક્ષ્મ થવાની યોગ્યતા છે, પણ એ જ્ઞાનને કેળવવું જોઈએ, પ્રયોગથી એને કેળવવું જોઈએ. સાંભળે વાંચે એ બાહ્ય જ્ઞાનનો પ્રયોગ છે, અને અનુભવમાં લેવું એ અંતર્જ્ઞાનનો પ્રયોગ છે. એ અનુભવ જ્ઞાન છે, તે અનુભવ પદ્ધતિ અથવા આત્મ પદ્ધતિ છે, કેમ કે આત્મા અનુભૂતિ સ્વરૂપ છે, અને અનુભવને યોગ્ય અનુભવનીય પદાર્થ છે, અનુભવમાં આવવા યોગ્ય પદાર્થ છે, વિચારમાં આવવા યોગ્ય પદાર્થ નથી. આત્મા અનુભવમાં આવવા યોગ્ય પદાર્થ છે, કેમ કે વિચાર બાહ્ય જ્ઞાનમાં જાય છે, અનુભવ અંતર જ્ઞાનમાં જાય છે. આમ જ્ઞાનની ને જ્ઞાનની બે જુદી જુદી બ્રાન્ચ છે, બે જુદું જુદું કામ કરે છે પોતપોતાના બ્રાન્ચમાં, શાખા જ જુદી પડે છે. વિભાવ છે તેની આકુળતા ભાસે છે, અને અંદરમાંથી ભાવ ભાષણ થઈ જાય છે કે હું કોણ છું અને આ વિભાવ શું અને સ્વભાવ શું, તેમાંથી તેને સ્વભાવ ગ્રહણ થઈ જાય છે. ભાવભાષણ કયો કે બીજ જ્ઞાન કયો કે સંકિતનું અંગભૂત કારણ કયો, સંકિતનો અંશ કયો. અને બીજું સંકિત કીધું 751માં કૃપાળુદેવે, એ રીતે તિર્યંચને પણ ભાવભાષણ થાય છે. જે ભાવભાષણમાં પૂર્વે સંસ્કાર પીડ્યા છે એ અહીંયા ફરીને અનુસંધાન થાય છે. પૂર્વે જીલેલા સંસ્કારનું સ્પષ્ટપણે પ્રગટપણે પછી અહીંયા અનુસંધાન થઈ જાય છે કે મારો આત્મા આવો છે. પહેલા જ્ઞાન સ્થૂળ હોવાથી વિભાવની આકુળતાને ભાવથી પકડે છે, ત્યાંથી હટવાના પ્રયાસમાં એ જ્ઞાન તરફ જાય છે. એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, કશાયના અભાવ સ્વરૂપે હોવાથી, વિકલ્પના અભાવ સ્વરૂપે હોવાથી એમાં નિરાકુળતા અથવા સુખનું રૂપ છે. જ્ઞાન સુખ રૂપે છે. જ્ઞાનનું રૂપ શું કે સુખ. જ્યારે જ્ઞાન પોતે જ પોતાનું રૂપ જુએ છે ત્યારે એ સુખ પ્રત્યે, પોતાના રૂપ પ્રત્યે આકર્ષિત થાય છે. જોકે સુખ પ્રત્યે આકર્ષિત થવું એ જીવ સ્વભાવ છે, જીવનો સ્વભાવ જ એવો છે. પછી કલ્પિત સુખ પ્રત્યે પણ આકર્ષિત થાય છે, તો સાચા સુખ પ્રત્યે આકર્ષિત થવાનો ન થાય એ પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે. વિભાવ છે તેની આકુળતા ભાસે છે, અને અંદરમાંથી ભાવ ભાષણ થઈ જાય છે કે હું કોણ છું અને આ વિભાવ શું છે. બેનું જુદાપણું, તફાવત, સ્વરૂપનું ભાવ ભાષણ જ્ઞાન લક્ષણથી થાય છે, અને વિભાવને વિકલ્પ અથવા વિચારમાં બાકીનો જે ભાવ છે એ બધો વિભાવ છે, આકુળતાવાળો છે, એમ સુખ દુઃખથી વહેંચણી થઈ. એને આ વિભાવ શું, સ્વભાવ શું, તેમાંથી તેને સ્વભાવ પોતા રૂપે ગ્રહણ થઈ જાય છે. ગ્રહણ થઈ જાય છે એટલે પોતા રૂપે ગ્રહણ થાય છે, એટલે એને અસ્તિત્વ ગ્રહણ કરી, ઉપર કહી દીધું ત્રીજી લીટીમાં અસ્તિત્વ ગ્રહણ કીધું. મારી હૈયાતી જ્ઞાનમાં છે, જ્ઞાન સ્વભાવમાં છે, બાકીના જે ભાવો આવીને જાય છે એમાં મારી હૈયાતી નથી. અનુભવ પણ એમ જ બોલે છે કે એ ભાવો જાય છે, હું ઊભો રહું છું. એ ભાવો વ્યતીત થાય છે, હું ઊભો રહું છું. એ ભાવોનો નાશ થાય છે, હું મારો નાશ નથી થતો. જાય છે એટલે નાશ થઈ જાય છે, મારો નાશ નથી થતો. હું જ્ઞાનપણે સતત હૈયાત રહું છું, મોજૂદ રહું છું, એવી જે પોતાની હૈયાતી છે એ હયાતી ઉપરથી સામર્થ કેટલું છે એને શ્રુત જ્ઞાન પકડી લે છે. કે અનંત સામર્થ છે મારામાં, ત્યાંથી મહિમા ઉપડે છે. સામર્થની અનંતતા, બેહદતા એ જ્ઞાનમાં ભાસવાથી ત્યાંથી મહિમા સ્વરૂપ થાય છે, અને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ત્યાંથી ઉત્પન્ન થાય છે. ચૈતન્ય તે હું, આ રાગાદી તે હું નહીં, એવું ભાવ ભાષણ થઈ જાય છે, અને એ જ ભેદ વિજ્ઞાનની શરૂઆત છે. આ હું નહીં, બસ વિધિ નિષેધ. અને અંતે ચૈતન્યને ગ્રહણ કરી લે છે, અનુભવ કરી લે છે પોતાના સ્વરૂપનો. બધા સૂક્ષ્મ સૂક્ષ્મ વિકલ્પો તે પણ આકુલતા વાળા છે. જ્ઞાન સૂક્ષ્મ થયું, સૂક્ષ્મ વિકલ્પો મંદ આકુલતા, અતિ મંદ આકુલતા, પણ એ આકુલતાની જાત છે. એટલે જાતની પરખ આવી. શું થયું? જાતની પરખ આવી. જેમ કે કિંમતી પદાર્થ છે સોનું કે હીરા, તો એમાં જે સોનાપણું છે અને બાકીની ચીજ છે એની પરખ ઉપર એને કિંમત કરતા આવડે. કસોટી ઉપર સોનાને ઘસે એ લોકો શું કરે છે? પછી તો પ્રેક્ટિસ પડી ગઈ હોય છે, પણ જ્યાં સુધી બાજુમાં નીટો કરે, વચ્ચે જગ્યા રાખે, બાજુમાં નીટો કરે, ને પછી મીંડવે કોની હારે મેળ ખાય છે? બારવલા હારે મેળ ખાય તો બારવલું છે. એવી રીતે પછી પ્રેક્ટિસ થઈ ગયા પછી તો એને નીટો મારે એટલે ખબર પડી જાય કે આમાં આટલો બીજું છે ને આટલું સોનું છે ને આટલું બીજું છે કઈ. એવું જ્ઞાન જોતા 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 સૂક્ષ્મ થઈ જાય છે. એમ જોવાની પ્રેક્ટિસથી જ્ઞાન સૂક્ષ્મ થાય છે. હીરામાં એવું છે, ઘણી નજર જીવી હોય તો બહુ આછળો આછો આછો ડાઘ હોય તો પણ પકડાય. બ્રાઉન કલરનો આછો બ્રાઉન કલરનો હોય કે બીજો પીળો પીળા કલરનો હોય કે કોઈ બી, એ નજર પકડે. એટલી ખામી, એટલી કિંમત ઓછી આગળ. એમ અહીંયા પણ નજર ઝીણી થાય છે. સ્થૂળ વિકલ્પો તો સંસારના નથી હોતા, પણ સ્થૂળ વિકલ્પો બીજા દેવગુરુ શાસ્ત્રના પણ નથી હોતા. કેવળ આત્માના અને આત્માના ગુણ વૈભવના વિકલ્પો હોય તો પણ એમાં આકુલતા છે, વિકલ્પમાં મેલ છે, મલિનતા છે. આત્માની ભાવ મલિનતા છે, જેમ જળમાં શેવાળ છે તેમ મલિનતાને પકડે છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે, એનું જ્ઞાન ઊભું છે, મીંઢવવા માટે એનું જ્ઞાન ઊંધું છે, એની સાથે મલિનતા પકડાય છે. ગમે તે સૂક્ષ્મ વિકલ્પ હોય ને એમાં મલિનતા છે, એમાં આકુલતા છે, એ પકડાય છે. પકડાય છે એટલે એનો નિષેધ આવે છે, આ હું નહીં, આ હું નહીં. સ્વાભાવિકપણે એ આવે છે, કેમકે પોતે સ્વચ્છ શુદ્ધ સ્વભાવી છે ને, શુદ્ધ ચૈતન્ય સ્વભાવી હોવાથી અશુદ્ધતાનો નિષેધ આવ્યા વિના હરિને. અને જ્ઞાનમાં શુદ્ધતા તે કેટલી છે, અનંતકાળ નિગોદમાં પ્રચુર કષાયની સાથે રહેલું જ્ઞાન શુદ્ધ રહ્યું છે. અનાદિ અનંત એકાંત શુદ્ધ છે જ્ઞાન, એની અનંતી શુદ્ધતા એના અનંત સામર્થ્યને પણ પ્રસિદ્ધ કરે છે. આ ભેદ જ્ઞાન નિર્વિકલ્પ અનુભવનું કારણ છે. આ હું નહીં, આ હું, આ હું નહીં ને આ હું, એમ શરૂ થઈ જ જાય છે. બધા સૂક્ષ્મ સૂક્ષ્મ વિકલ્પો તે પણ અકુલતા વાળા છે. બંધ પડી ગયું છે, એક વિકલ્પ વગરનો મારો આત્મા છે તે જ મને શાંતિ અને આનંદ છે. વિકલ્પ વગરનો જે મારો આત્મા છે એમાં જ મને, એટલે જ્ઞાન છે એ રાગરહિત છે, જ્ઞાન પોતે રાગરહિત છે. એ પકડાય છે જ્ઞાન, એકલું જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, એમાં આકુલતા નથી, એમાં અશાંતિ નથી. આમાં દલીલ કરે છે કે ભાઈ આત્માને જોયો નથી, જાણ્યો નથી, આત્માના સુખનો અનુભવ થયો નથી, કેવી રીતે ખબર પડે? પણ શુદ્ધ જ્ઞાન બધાને છે. પ્રાણી માત્રને શુદ્ધ જ્ઞાન છે, નિગુણમાં પણ જ્ઞાનની શુદ્ધતા સર્વાંશે નાશ નથી પામી. અભાવ ભલેથી હોય જ્ઞાની, એટલે ઓછું થયું છે જ્ઞાન, એકેન્દ્રી છે એટલે, પણ નાશ નથી પામ્યો. જો જ્ઞાન નથી નાશ પામ્યું તો જ્ઞાન જ્ઞાન પણ એ નાશ નથી પામ્યું, એ જ્ઞાનની શુદ્ધતા છે. અને એને લઈને એ પછું જ્ઞાન પછું બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય થઈને પરમાર્થ માર્ગમાં પણ જાય છે ગમે ત્યારે. સિદ્ધાલયમાં બિરાજમાન અનંત સિદ્ધ પરમાત્માઓમાં કોઈ પણ સિદ્ધ પરમાત્મા એવા નથી કે જે અનંતકાળ નિગોદમાં ન રહ્યા હોય. કેમ કે સંસાર પરિભ્રમણમાં ત્રસ પર્યાયનો કાળ જ મર્યાદિત છે. એ મર્યાદિત કાળમાં સંગની પંચેન્દ્રિયનો કાળ અતિ મર્યાદિત છે. એ તકનો જીવ લાભ ન લે એટલે વળી પાછો નિગોદમાં ચાલ્યો જાય. બહુ સ્પષ્ટ વાત છે. કૃપાળુ દેવ તો મનુષ્યપણાની બહુ કિંમત કરે છે. કોઈ પણ કારણે ગમે તેમ કરીને પણ આ મનુષ્ય દેહે આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. 569 પત્રમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એટલું છે. અને જો ન કરે આત્મયોગ તો આ મનુષ્યપણાની કિંમત ફૂટેલી કોડી જેટલું પણ નથી, નકામું છે. બે વાત લીધી છે, વાત રહી સમજણની, જેની જેટલી સમજણ એટલું કામ કરે. એક વિકલ્પ વગરનો મારો આત્મા છે તેમાં જ મને શાંતિ અને આનંદ છે એવી પ્રતીતિ અને ભાવભાષણ તેને થઈ જાય છે. એવી પ્રતીતિ એટલે ખાતરી, એવી ખાતરી અને એવું ભાવભાષણ એટલે એવું લાગવું, લાગી જાય છે. ભાવ ભાષે છે ત્યારે એવું લાગી જાય છે, એ ખાતરી સહિત લાગે છે. એ પ્રતીતિ શબ્દ કૃપાળ દેવે વાપર્યો છે બીજા સંકેતમાં, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે, અનુભવાંશ એટલે ભાષણ, પ્રતીતિ તેને બીજું સંકેત કહે છે. અહીંયા પ્રતીતિ એટલે શ્રદ્ધાની, ભક્તનો અર્થ શ્રદ્ધા થાય છે મુખ્યપણે, પણ અહીંયા પ્રતીતિ એટલે ખાતરી, વિશ્વાસ. અનુભવાંશ પણ જ્ઞાનનો પર્યાય છે અને પ્રતીતિ પણ અહીંયા જ્ઞાનનો જ પર્યાય છે. પંચાધ્યાયીમાં તો એ વખતે ઉત્પન્ન થયેલી રૂચિને પણ જ્ઞાનનો પર્યાય કીધો છે, રૂચિને જ્ઞાનનો પર્યાય કીધો છે. કેમ કે એમાં જ્ઞાનની પ્રધાનતા છે, જ્ઞાનનું કારણ છે, એટલે એને જ્ઞાનની પર્યાય લીધી. જેમ આપણે ભક્તિને જ્ઞાનની પર્યાય લઈએ છીએ એમ મહિમા આવ્યો, ઉપકાર બુદ્ધિ આવી, સમજણથી આવી ને, મોટી ભક્તિ જ્ઞાનની પર્યાય છે એમ. નહીંતર મોટા ભાગે ભક્તિને લોકો શુભ રાગની પર્યાયમાં લઈ જાય છે, એમ નથી. સમજણપૂર્વક આવેલો મહિમા અને ઉપકાર બુદ્ધિ હોય, ઉપકાર ફીલ થયો હોય, અનુભવાયો હોય ઉપકાર, મારા આત્માને દુઃખમાંથી બચવાનું આ કારણ છે, દુઃખમાંથી બચવાનું નિમિત્ત છે આ, તો એને એ જ્ઞાનની પર્યાય લીધી છે. હા, એટલે એને ગૌણને ગણતા નથી, ગૌણને હંમેશા ગણાતું નથી. અને એમ જ થઈ રહ્યું છે ને, જ્યારે રાગની મુખ્યતા થાય છે ત્યારે આપણે જ્ઞાનને ક્યાં ગણીએ છીએ, ક્યાં જ્ઞાન છૂટી જ જાય છે. ન ગણવું એનું નામ અવગણવું, ન ગણવું એનું નામ અવગણવું બસ. અને પરિણામની ગતિનો આધાર જ મુખ્ય ગૌણ ઉપર છે. જે બાજુની મુખ્ય તે બાજુ પરિણામ ગતિ કરે છે, જે બાજુની મુખ્ય તે બાજુ પરિણામ ગતિ કરે છે. એટલે સ્ટીરિયન્સને પણ, ચકલાને પણ આકુલતાને પકડી શકે છે, આકુલતાના અનુભવને પકડી શકે છે, ત્યાંથી એ શરૂ કરીને નિરાકુલતા સુધી જઈને ભાવભાષણ સુધી પહોંચી જાય છે. એ જાતની પ્રેક્ટિસ એને પણ ચાલે છે. અને જેને ચાલે છે એ બધાનું જ્ઞાન શાર્પ થઈને, સૂક્ષ્મ થઈને, સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો જે સ્વભાવ છે એ સ્વભાવનું ગ્રહણ કરી લે છે, અસ્તિત્વ ગ્રહણ કરીને અનુભવ સુધી પહોંચે છે. એટલે કેમ ચકલાને થાય છે ને કેમ માણસને નથી થતું, એનું આ કારણ છે. એટલે અંતર્જ્ઞાન બાજુ આગળ વધવું, ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે કરતા હોય તો પણ બાહ્ય જ્ઞાન બાજુ આગળ વધવાની જરૂર નથી. આ મુદ્દો આમાંથી નીકળે છે. અહીં સુધી રાખીએ, પછી તો બધા બે ત્રણ બોલે ને અનુસંધાનમાં છે, તો પછી આશે હારે
નહીં.